તારીખ 6/7/1993 શ્રી સમયસર કળશ 84-90 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 128
શ્રી સમયસર પરમાનંદ કરતા કર્મધિકાર 84 અનંત ગુણાત્મક આત્મદ્રવ જેવું છે તેવું છે અને જેવું છે તેવું પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય તેવું છે તેને પરોક્ષપણે રાખીને તેના વિકલ્પમાં રહેવું વિકલ્પમાં અહંપણું કરવું વિકલ્પમાં બેસવું કે વિકલ્પમાં ઊભા રહેવું બધું એક અર્થ છે જો કે વસ્તુ એવી છે કે વિકલ્પ તો શું પણ એના શુદ્ધ વેદનની પર્યાયમાં પણ ઊભા રહેવાનો નિષેધ છે તો પછી વિકલ્પનો આગ્રહ રાખવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી જે સજાતીય પરિણામ છે એ પરિણામનો અહંભાવ પણ એ પરિણામને ઉત્પન્ન ન થવા દે જેને પરિણામમાં અહમ બુદ્ધિ થાય એને તો શુદ્ધ પરિણામ હોય જ નહીં એ તો વસ્તુમાં દ્રવ્યમાં અહમ બુદ્ધિ થતાં જ શુદ્ધ પરિણામ હોય છે તો પછી વિજાતીય એવા વિકલ્પના પરિણામમાં અહમ બુદ્ધિ એટલે પક્ષપાત એટલે એકત્વ બુદ્ધિ એ તો સહેજે નિષેધ્ય છે કોઈ પણ પડખેથી અનેક પડખા લેવાનું કારણ એ છે કે કોઈ ઘણા પડખાનો નિષેધ કર્યા પછી કોઈ એક પડખાને તો પાછો નિષેધ નથી કરતો એવી ભૂલ કોઈ નીરી જાય છે એટલા માટે અહીંયા અનેક પડખાથી એ વાતને સ્પષ્ટ કરી છે એકસ્ય વાચ્યો ન તથા પરસ્ય ચિતિર દ્વયોર્દ્વા વિધિ પક્ષપાતો યસ્તત્વવેદી ચિદ પક્ષપાત તસ્યાસ્તિ નિત્યમ ખલુ ચિચ્ચિદેવ જીવ વાચ્ય છે એટલે વચનથી કહી શકાય એવો છે એવો એક નયનો પક્ષ છે અને જીવ વાચ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે એટલે કે જીવ સ્વરૂપે કથનચિત વચન ગોચર છે અને સ્વરૂપે કથનચિત વચન અગોચર પણ છે સર્વથા વચન અગોચર હોય તો જીવ એવો શબ્દ આત્મા એવો શબ્દ એવું કાંઈ ન હોય એના બદલે અનેક શબ્દો છે અનેક શબ્દો હોવા છતાં એનું સ્વરૂપ વચન અગોચર છે એ બહુભાગે હું એનું સ્વરૂપ વચન અગોચર છે એ વચન અગોચર જ રહે છે તેથી કથનચિત વચન ગોચર છે કથનચિત વચન અગોચર છે એમ બંને વાત બંને પ્રકારના જ્ઞાન અનુસાર બરાબર છે તો પણ તેનો પક્ષપાત કર્તવ્ય નથી માર્ગ તો વિતરાગ માર્ગ છે કેવો માર્ગ છે અને પક્ષપાત છે એ એક પ્રકારનો પૂર્વગ્રહ જેને પ્રેજ્યુડાઇસ કહીએ આપણે એક પ્રકારનો એ પૂર્વગ્રહ છે અને એ પૂર્વગ્રહ છે એ શું છે કે ખરેખર એ પરિણામમાં એક ઝેર છે પૂર્વગ્રહ છે એ ઝેર છે આત્મા આનંદમૃત સ્વરૂપ છે અને એના સંબંધીનો કોઈ પૂર્વગ્રહ એ વિતરાગ માર્ગમાં રાગની ઉત્પત્તિનું કારણ થાય છે અશુદ્ધિની ઉત્પત્તિનું કારણ થાય છે અને એકત્વ સહિતનો વિકલ્પ છે એ તો મિથ્યાત્વ અજ્ઞાન અને અનંતાનુબંધીની ઉત્પત્તિનું કારણ છે એટલે પક્ષપાતનો અહીંયા નિષેધ કરવામાં આવીને વિતરાગતા ઉત્પન્ન કરાવવાનો અહીંયા આશય છે બીજા વિકલ્પનો તો અવકાશ જ નથી કેમ કે બીજા વિકલ્પો જે જગત સંબંધીના છે, દરેકને પોતાની સૃષ્ટિ છે, પોતાનું જગત છે, એનાથી ખરેખર પોતાનો આત્મા શૂન્ય છે. આખા જગતથી પોતાના આત્માનું એ જગતમાં ક્યાં સ્થાન છે કે શૂન્ય છે, પરિપૂર્ણ એનાથી, સદંતર એનાથી અભાવ છે અથવા સર્વથા ભિન્ન છે. જે સર્વથા ભિન્ન છે અને જેનાથી પોતે સાવ શૂન્ય છે, એવા જગતનો વિકલ્પ એ વૃથા વિકલ્પ નથી તો બીજું શું છે? એ વિકલ્પ વૃથા નથી તો બીજું શું છે? કે એનો વિકલ્પ તો કોઈ અર્થ સાધક પણ પ્રયોજન સાધક પણ રહેતો નથી. અહીંયા તો પોતાના સ્વરૂપના વિકલ્પને કરતા હજી પક્ષપાતમાં ઉભો રહે છે. અનાદિનો વિતરાગતામાં નહીં આવ્યો હોવાથી જીવ પક્ષપાતમાં ઉભો રહે છે અને પક્ષપાત થઈ જાય છે. જીવના ગુણધર્મો જાણતા પણ એનો પક્ષપાત કરે છે આ જીવ, એમ કહેવું છે. અને એ પક્ષપાત પણ આત્માના સન્માર્ગને અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. આમ ચૈતન્ય સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ એટલે ચૈતન્ય સ્વરૂપ જીવ વિશે બે નયોના જે બે પક્ષપાત છે, જે તત્વવેદી છે, સ્વરૂપને પક્ષપાત રહિત વિતરાગ ભાવે વેદન કરનાર, અનુભવ કરનાર છે, એ તો પક્ષપાત રહિત છે. અથવા પક્ષપાત છૂટે ત્યારે અનુભવ થાય એવો છે, ત્યાં સુધી અનુભવ થાય એવો નથી. તેથી નિરંતર અનુભવી પુરુષને તો ચિત્ત સ્વરૂપ, જીવ ચિત્ત સ્વરૂપ જ છે, એટલે જેવો છે તેવો છે. એમાં વચન ગોચર ને વચન અગોચર એ વાતની કાંઈ મુખ્યતા નથી. એકસ્ય નાનાન તથા પરસ્ય ચિતિર્દ્વયોર્દ્વા વિધિ પક્ષપાતો યસ્તત્વવેદી ચ્યુત પક્ષપાતઃ તસ્યાસ્તિ નિત્યં ખલુ ચિચ્ચિદેવ. જીવ નાના રૂપ છે, નાના એટલે અનેક પણ, પેલા એકનો બોલ લઈ લીધો હતો, એક નથી તે નાના પણ છે. જીવ અનેક રૂપ છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ નાના રૂપ નથી એવો બીજા નયનો પક્ષ છે. એટલે એનો સામે સામે એક જ વાત લીધી છે, એક અને અનેક, અહીંયા અનેક અને એક એમ લીધું છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવેદી પક્ષપાત રહી છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. કોઈ તર્ક કરે કે પણ આ બધી વાત તો શાસ્ત્રની છે અને શાસ્ત્રમાં જ્ઞાનીઓએ કહેલી છે, પછી શું કરવા નિષેધ કરો છો? તો કે એથી વિપરીત કહેનારા પણ છે, વિપરીતના પર્યાર અર્થે એ બધું પ્રતિપાદન છે. પણ અનુભવ માં તો એની કોઈ આવશ્યકતા નથી. અનુભવ પહેલા પોતાનો વિપર્યાસ ટાળવા પણ એ અનુકૂળ છે, અને કોઈ વિપરીત કહેતા હોય તો એ વિપરીત વસ્તુનું સ્વરૂપ અવિપરીત છે એવું દર્શાવવા માટે પણ એ બધી વાતો છે. છતાં પણ અનુભવના સ્ટેજમાં એની કોઈ આવશ્યકતા નથી. એકપણું અનેકપણું, કેમ કે એવા જગતમાં માર્ગ પણ સંપ્રદાય મતો ચાલે છે. સાંખ્ય છે એકલા અભેદને જ માને છે, શું એકલા અભેદને માને છે. તો બૌદ્ધ છે એ એકલા ભેદને માને છે, અને એવી ભ્રાંતિ પણ જીવને થાય છે. એ પક્ષપાત છોડી દે. અને જ્યાં પક્ષપાત જીવને થાય છે, એ પક્ષપાતને ઓળંગી જઈને, નય પક્ષનું ઉલ્લંઘન કરીને જો મધ્યસ્થ વિતરાગ ભાવે સ્વરૂપ અનુભવમાં જીવ ન આવે તો એ પક્ષપાત તીવ્ર થાય, અને એ જીવ પોતાના મત નું જ્યાં ત્યાં સ્થાપન કરવાનો આગ્રહ રાખ્યા વિના ન રહે, કેમ કે એક ગ્રહિત મિથ્યા થાય છે એનાથી. ત્યારે બુદ્ધિપૂર્વક એની પકડ કરે છે અને એનો નિષેધ એને વર્તતો નથી, ત્યારે મિથ્યાત્વને પણ મિથ્યાત્વનું બળ છે, મિથ્યા દર્શનને મિથ્યા શ્રદ્ધાને પણ મિથ્યા શ્રદ્ધાનું બળ હોવાથી એ જીવ એનું પ્રતિપાદન કરવાનો આગ્રહ રાખ્યા વિના નહીં રહે. ઘણા એમ પૂછે છે કે જૈન મત પરમ સત્ય છે એમ જો તમે કહેતા હો તો એનો ફેલાવો કેમ ઓછો છે, અને બીજા ધર્મનો ફેલાવો શું કરવા વધારે છે? અમે હમણાં રસ્તામાં આવીએ છીએ, રામદાસ આશ્રમ છે ને, સવારમાં 7 થી 8 કઈથી વહેલું ચાલતું, 6:30 થી 8 ગમે, એ લોકો તો 1.5-2 કલાકનો પ્રોગ્રામ રાખે છે. સંન્યાસી પ્રવચન આપે છે તો માણસ બહુ ભેગું થાય છે, બાર જે વાહન પીડ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે, માણસ એટલા વહેલા પણ ઘણા માણસો ભેગા થાય છે. એમને અસત્ય વાત હોય તો કેમ જાજા માણસ ભેગા થાય, અને તમારે સત્ય વાત હોય તો આટલા જ શું કરવા. આ એક માણસને સંખ્યાનો જેને વ્યામોહ છે એને આવો એક તર્ક થવા યોગ્ય છે, પ્રશ્ન ઉઠે સમાધાન ન થાય, તર્ક થાય એટલે સમાધાન ન થાય. પણ જૈન દર્શન પોતાના મતના આગ્રહમાં માનતું નથી. શું જૈન દર્શન પોતાના મતના આગ્રહમાં માનતું નથી એ વાત ચાલે છે, અનુસંધાન એ વાતનું છે કે જેવો આત્મા કહે છે એનો આગ્રહ છોડાવવાની વાત છે, કહેતા કહેતા એ આગ્રહ છોડાવવાની વાત છે. જો ઠીક હું કહું છું એમ તમે માનો, હું કહું છું એમ તમે માનો, એ વાત જૈન દર્શનમાં નથી. પોતાને માટે કોઈ આગ્રહ નથી તો બીજાને માટે શેનો રાખે? જે વાત પોતાને ભેદ અભેદ સમજમાં આવેલ છે એનો પોતાને માટે આગ્રહ નથી એ વિકલ્પનો તો બીજાને માટે આગ્રહ રાખવાનો પ્રશ્ન ક્યાં આવે છે? એ તો જરા દૂરની વાત છે. જૈન મતનો પ્રચાર ઓછો છે કેમ કે એની પાછળ આગ્રહનું જોર નથી, અને જેના જેનો આગ્રહનો જોર છે એના પ્રચાર વધારે છે. ઇસ્લામ છે, ક્રિશ્ચિયન છે, એ લોકોને બહુ જ જોર છે પોતાના મતનો પ્રચાર કરવાનો. બાઇબલ તો એ લોકો મફત મોકલે છે, મફત મોકલે છે એમની, એની અંદર પાછું એક કાર્ડ મોકલે કે તમને આ પુસ્તક ગમતું હોય તો તમારા કોઈ પણ સંબંધીને મફત મોકલવા માટે આ કાર્ડ ઉપર એનું સરનામું ખાલી જગ્યા છે લખી નાખો. અમારું સરનામું છાપેલું છે, ટિકિટ અમે પહેલેથી ચોડેલી છે, તમારે ટિકિટ ચોડવાની તસ્દી નથી, પૈસા ખર્ચવાની પોસ્ટની જરૂર નથી, ખાલી ખાલી જગ્યા છે ત્યાં તમારા સંબંધીનું સરનામું કરીને પોસ્ટ કરી દઈએ એટલે અમે ત્યાં બીજી નકલ મોકલી દઈશું. પ્રચારનો એટલો બધો ત્યાં અભિગમ છે. વગર પૈસા હવે તો આપે છે, ટેલિફોનની ડિરેક્ટરી ઉપરથી સરનામા નોંધી લઈએ, એમાં તો સરનામા છે, નામ છે, સરનામા હોય, ટેલિફોન ધારક છે એટલે એટલો તો શક્તિવાળો છે, કાંઈ ઠીક માણસ ભણેલો ગણેલો છે, ચાલો મોકલી દઈએ એને પુસ્તક, અને આવે છે પુસ્તક. ઠીક, પ્રચારનું ઘણું એ લોકોને, કેમ કે એની પાસે બીજો પાછો સાધનાનો કોઈ બીજો વિકલ્પ નથી એટલે એની બધી શક્તિ એની પાછળ વપરાય છે. અહીંયા એમ કહે છે કે વિકલ્પમાં તારી શક્તિ ખર્ચ વેરવા દે, શું કહે છે? જેવા પરમાત્મા શાંત ધ્યાનમાં લીન થઈ ગયા છે અને સિદ્ધ ભગવાન વાચા રહિત થઈ ગયા છે, વિકલ્પોને પણ વાંચાય નહીં, આ નિર્વિકલ્પ પણ ક્યારેક વાણી નીકળે ભગવાનને, એમ તું પણ એ ઉપદેશ જ એમ આપે છે કે તું પણ સ્વરૂપમાં લીન થઈ જા, અમારો વિકલ્પ કર્તવ્ય નથી અને તારા સ્વરૂપનો વિકલ્પ કર્તવ્ય નથી, તું સ્વરૂપમાં લીન રહીએ, જેવી રીતે અમે લીન રહ્યા છીએ એવી રીતે તું લીન રહે. પણ દુનિયામાં એનો પ્રચાર ઘટી જાય તો કઈ જે થવાનું છે, પુણ્ય પ્રમાણે દ્રવ ક્ષેત્ર કાળ ધર્મ પ્રમાણે થયા જ કરશે, તારે એની ચિંતા કરવાની જરૂર નથી. તારી ચિંતા કર, જગતની ચિંતા કરવાની તારે જરૂર, અને ગમે એટલી જગતની ચિંતા કરીશ ને તારે જગત જેમ હાલવાનું છે એમ અનંતકાળ પર્યંત ચાલવાનું છે. જે હોનાર જેનું સારું છે અને કાળ લબ્ધિ જેની પાકશે એ તરી તરીને છૂટા પડી જશે, બાકી આમ નામ જગત ચાલવાનું છે એની ચિંતા કરવી એ વ્યર્થ છે. એ વિકલ્પ છોડવા માટે આ વિકલ્પ ઠીક ગણાય એ અપેક્ષા છે, પણ એ ઠીક ક્યારે? કે નિષેધ સહિત હોય ત્યારે, નહીતર એનો એકાંત થવાનો. જેમ કે સંસારના ધંધા ધાપાના કુટુંબ પરિવારના બહુ વિચારો આવતા હોય તો એને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એનો એ પરિહાર કરે છે. શું આપણે ભક્તિના પ્રકરણમાં એ વાત લીધી છે કે દેવગુરુ શાસ્ત્રની વ્યવહાર ભક્તિ છે એ સંસાર ભક્તિનો નિષેધ કરે છે અથવા એને હણે છે, અને નિશ્ચય ભક્તિ છે તે વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. એટલે દેવગુરુ શાસ્ત્રના વિચારો વિકલ્પો છે એ પણ મર્યાદિત હોવા જોઈએ, અને પછી આત્મા સંબંધીના વિકલ્પો છે એની પણ મર્યાદા હોવી જોઈએ, એ વિષય અત્યારે ચાલે છે. એટલે પોતે જ્યાં ઉભો હોય ત્યાંથી એને આગળ ચાલવાનું છે. પોતાને લાગુ ન પડતું હોય તો એને કેટલું છેટું છે એનું માપ કાઢીને પોતાએ ત્વરા કરવી, શીઘ્રતા કરવી, ઝડપ કરવી કે મારે બહુ છેટું છે એમ વાત છે. કેટલું પ્રયોજન છે શું આ પ્રયોજન પ્રયોજનમાં કેટલો ફેર છે? મગજભાઈ પ્રયોજન પ્રયોજન ઉપર કઈક લખવા એમ કે છે. પ્રયોજન નો વિષય સમજવા પ્રયોજન છે એમ ગણીને શું ઘણી વાતો છે, વિશાળતા પણ ઘણી છે, જ્ઞાન પણ ઘણું છે વિષયનું. પંચાશી છે. જીવ ચેત્ય છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ ચેત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે. કે ગમે તે પક્ષ હોય આગ્રહ રાખીશ નહીં, અને જ્યારે બીજાને ઠસાવવાનો આગ્રહ થાય ત્યારે સમજવું કે આ પક્ષ જે સૂક્ષ્મ હતો એ હવે સ્થૂળ થઈ ગયો, અથવા જે મંદ હતો એ તીવ્ર થઈ ગયો. શું જીવ ચેત્ય છે, ચેતાવા યોગ્ય છે. એટલે જીવ છે એ ચેતાવા યોગ્ય છે, આ ચેતના ઉપરથી આ લીધું છે. શું જાગૃત થવું, ચેતી જવું, સાવધાન થવું એ ચેતનાના લક્ષણ છે બધા. શું અને જીવ ચેત્ય નથી, ચેતાવા યોગ્ય પણ નથી. ભાઈ તો એવું અગમ અગોચર સ્વરૂપ છે કે એને કાંઈ ખબર જ પડે નહીં. આત્મા બધા આત્મા આત્મા ભલે ગમે એમ કરે પણ એનું જ્ઞાન કોઈને થાય જ નહીં, આ ઘણાનો એવો મત છે. શું તમે ભલે ગમે એટલી જ્ઞાનની વાત કરો ને એ આ બધું જ્ઞાન એટલું બધું ઊંડું છે કે પૂરું જ્ઞાન કોઈને થાય જ નહીં અત્યારે. શું આ બધી મહેનત કરો પણ એ કાંઈ બહુ મફતની જ મહેનત છે એમ કે શું એવું એકાંતે પણ નથી. જીવ ચેત્ય પણ છે અને જીવ ચેત્ય પણ નથી, બંને પક્ષ છે. વાત તો એવી છે કે અચિંત્ય વસ્તુ તો છે, વસ્તુ સ્વરૂપથી તો અચિંત્ય છે, પણ અચિંત્ય છે એટલે જ્ઞાન ગોચર નથી થતી એવું નથી. મન દ્વારા ચિંતન યોગ્ય જે જ્ઞાનની પર્યાય છે એને તે ગમ્ય નથી અથવા ગોચર નથી, પણ મનથી છૂટા પડેલા અતિન્દ્રિય જ્ઞાનમાં તે જ્ઞાન ગોચર નથી એમ કહી શકાય નહીં એમ કેમ છે? એટલે બે ધર્મ બે પ્રકારના છે, એ બંને એમાંથી કોઈનો પણ આગ્રહ આ જીવે કર્તવ્ય નથી, પક્ષપાત કર્તવ્ય નથી. પક્ષપાત પોતે એક એવો પ્રકાર છે કે વિપક્ષ નો દ્વેષ કરાવે એવો પ્રકાર છે. કેવો? જેને જેનો પક્ષ હોય તે તેના વિપક્ષ નો દ્વેષ કર્યા વગર રહે નહીં. એક સિક્કાની બે બાજુ જેવું છે. એ તો પક્ષપાત જ છોડાયો છે. રાગ પછી છૂટશે, પેલા પક્ષપાત છોડ એમ કે છે. રાગ નો પક્ષ છોડ, અરે આત્માના ગુણ ધર્મ નો પણ પક્ષ છોડ. કેમ કે પ્રતિપક્ષ છે એમાં પાછો. જેવો વિરુદ્ધ ધર્મ અનિચ્છ છે તો એનો પ્રતિપક્ષ છે. આત્મા છે એનો પ્રતિપક્ષ નથી એવો પણ છે. સ્વ સ્વરૂપે છે અને પર વસ્તુ સ્વરૂપે નથી. એકનો પક્ષ કરીશ તો બીજાનો વિપક્ષ નો દ્વેષ આવ્યા વિના નહીં રહે. એ શાદવાદ થી વસ્તુ નું સ્વરૂપ સ્થાપ્યું છે, પણ એ બધો વ્યવહાર છે. શું છે એ બધો વ્યવહાર છે? નાનું નહીં ચક્ર છે ને એમાં એ વાત દીધી છે. શાદવાદ વ્યવહાર નો જનક છે. શું? શાદવાદ છે તે વ્યવહાર નો પિતા છે એમ કે છે. આ તો શ્યાદવાદ સમજ્યા પછી એ શ્યાદવાદ ની કક્ષા ને ઓળંગી જઈને અનુભવ કરાવે છે આચાર્ય મહારાજ. આમ વાત છે. બહુ સરસ વાત લીધી છે. નવચક્ર ની કોઈ 33 ગાથા છે કે અમે તો શુદ્ધ નહીં માં ડૂબેલા રહીએ છીએ. પણ શુદ્ધ નહીં ને પણ પ્રતિપક્ષ છે અશુદ્ધ નહીં નો. એનું શું? શ્યાદવાદ તો એવો છે, શુદ્ધ નહીં નો એક વિષય છે તો અશુદ્ધ નહીં નો પણ વિષય છે. અશુદ્ધ નહીં નો વિષય જ નથી એમ તો કહી શકાય નહીં. કેમ કે અનાદિથી જીવની પર્યાયમાં અશુદ્ધિ અનંતકાળ સુધી સર્વજીવોને વર્તી રહી છે, વર્તી છે. જે સિદ્ધો થયા એ પણ અનંતકાળ તો અશુદ્ધિમાં હતા કે નહીં? એને નિગમ નહીં વ્યવહાર લાગુ પડે છે કે નહીં? ભૂત નિગમ નહીં એને લાગુ પડે છે, ભલે અત્યારે સિદ્ધાલયમાં હોય
નહીં.
આપણા જેવા સંસારી હતા. અમારો જે શુદ્ધ નહીં છે, બહુ ધડાકો કર્યો છે. અમારો શુદ્ધ નહીં નિરપેક્ષ છે, પ્રતિપક્ષ થી રહિત છે. તો કે સાપેક્ષા નયા આગમ વચન તો આમ છે તત્વાર સૂત્ર નું. સાપેક્ષા નયા, નહીં તો સાપેક્ષ જ હોય. જો નહીં સાપેક્ષ ન હોય તો એ મિથ્યા નહીં થઈ જાય છે એમ આગમ કે છે. જૈનાગમ એમ કે છે. ઓકે, આગમ ની વાત છે, અમારી થોડી અધ્યાત્મ ની વાત છે. ઠીક, એ વાત રહી. ક્યાં સુધી આગમ અધ્યાત્મ ચાલે છે? એ નઈ નઈ સાપેક્ષતા એવો જે શ્યાદવાદ એ આગમ પદ્ધતિ છે. અમારો જે શુદ્ધ નહીં છે એ નિરપેક્ષ છે, અને નિરપેક્ષ હોવા છતાં તે મિથ્યા નહીં નથી. જા આવી રીતે વાત લીધી છે આચાર્ય મહારાજે. જબરજસ્ત સમર્થ આચાર્ય છે. હા, એ અધ્યાત્મની વાત છે. અમારે એક જ નહીં છે, બીજો નહીં જ નથી. જો તો સોગાની જે કાયદું છે એ બધી એવી વાતો નીકળે અધ્યાત્મમાં, એવી જ વાતો નીકળે. શું? કોઈને એકાંત લાગે, બેલેન્સ કોઈને કરતા નથી. એ વાત એવી વાત લીધી છે. કેવી રીતે પણ તમે સિદ્ધ કરશો વિચારવા જેવો વિષય છે. તમે તમારા નહીને શુદ્ધ નહીને તમે નિરપેક્ષ કેવી રીતે સિદ્ધ કરવા માંગો છો? તો કે અમારો જે શુદ્ધ નહી છે એ અમારા શુદ્ધ સ્વરૂપનું અવલંબન લે છે, અને જ્યારે અવલંબન લે છે ત્યારે દ્વૈતમ ન ભાતી. દ્વૈત જ એમને ભાસતું નથી, પછી અમારે બીજો નહીં કેવી રીતે હોય? કે અશુદ્ધ ઉપયોગ નહીં, ત્યાં શુદ્ધ નહીં કીધો છે. ના પાડે છે નહીં નો હોય ત્યાં પ્રમાણ જ હોય એવું નથી. તો એક જ પર્યાય ને નહીં પણ કહે છે, ને એક જ પર્યાય ને પ્રમાણ પણ કહે છે. કેમ કે ત્યાં નહીં પણ છે અને પ્રમાણ પણ છે. કેમ કે અવલંબન એકલા એ અંશ નું જ છે. એ ત્રિકાળી છે, એ એક મોટો અંશ છે. પદાર્થ નો, પ્રમાણ ના વિષય ના પદાર્થ નો એક મોટો અંશ છે, અને એટલાનું જ અવલંબન છે જ્ઞાન ને છે. માટે તે નહીં છે, અને એવું એકાંત નથી. વેદન પર્યાય નો હોવાથી અને તેનું જ્ઞાન થતું હોવાથી યુગપદ જ્ઞાન પણ છે, ત્યાં માટે પ્રમાણ પણ છે. અવલંબન ની અપેક્ષા એ નય છે, અને અનુભવ ની અપેક્ષા એ પ્રમાણ છે. અધ્યાત્મની વાતો બધી એવી છે. ચેતાવા યોગ્ય છે, અનુભવ યોગ્ય વિકલ્પ થી અનુભવ યોગ્ય નથી, ચિંતમન થી અનુભવ યોગ્ય નથી. એવી પણ એક અપેક્ષા છે જેને બીજા તો એને માર્ગ સ્થાપે છે, ધર્મ સ્થાપે છે, ઉપાય સ્થાપે છે. તમે ચિંતન કરો, તમે મનન કરો, શું પરમ સ્વરૂપનું તમે ચિંતન કરો, પરમ સ્વરૂપનું તમે રટણ કરો, મનન કરો, ઘોલન કરો, શું એમ કરતા કરતા તમે પામી જાશો. ખોટી વાત છે, અચિંત્ય પદાર્થ છે, ચિંતન કરતા કરતા પમાય એવો નથી. એનાથી ચેતાવા યોગ્ય નથી એમ કે છે. શું સર્વથા તો ઘણા ચેતાવા યોગ્ય છે, અતિન્દ્રિય જ્ઞાન થી ચેતાવા યોગ્ય છે, ઇન્દ્રિય જ્ઞાન થી તે ચેતાવા યોગ્ય છે, અચેતાવા યોગ્ય છે. આત્મા તો લક્ષ્ય છે, છતાં પ્રસિદ્ધપણે એનું નામ અલખ પાડવામાં આવ્યું છે. શું અલખ નિરંજન નથી કહેતા, એનામાંથી મત નીકળ્યો છે આખો અલખ નિરંજન માંથી. તો નિરંજન એટલે દાંત વગરમાં, અલખ એટલે લક્ષ ગોચર ન થાય એવો. આ તો આખો બહુ પ્રસિદ્ધ શબ્દ છે, અલગ શબ્દ આવો જ આની આ જ વાત છે. અલખ એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા લક્ષમાં આવવા યોગ્ય નથી તેવો એમ એવું છે. એનું નામ અલગ છે પણ સર્વથા લક્ષ્ય જ નથી એમ છે નહીં કઈ. રાગની આડ વગરના સીધા જ્ઞાનમાં લક્ષ્ય ગોચર થાય છે, અનુભવ ગોચર થાય છે, ચેતાય છે, અનુભવાય છે એમ કે છે. એટલે બધા શબ્દો લાગુ પડે છે, આત્મા છે અને શૂન્ય શબ્દ લાગુ પડે છે. લ્યો ને ઠીક કેવો છે કે આત્મા શૂન્ય છે, જગત થી શૂન્ય છે, એવો કોઈ વિશેષણ નથી જે આત્માને લાગુ ન કરી શકાય એમ કે છે જ્ઞાનીઓ. બધા તમને લાગુ કરી દે, જે અવગુણ વાચક હોય ને એમાં લાગુ કરી દે એમ કે છે. શૂન્ય પણ છે ને, છે ને તો શૂન્ય નહીં ને, શૂન્ય નહીં તો ચાલ્યો છે, 47 નહીં માં ચાલ્યો છે. એ જૈન દર્શનની નિરૂપણ પદ્ધતિની પણ એટલી વિશેષતા છે કે એ પદ્ધતિ પણ અજોડ છે. આ તો એનાથી આગળ જઈને વાત છે, જગતના સર્વ જેટલા કોઈ પોતાના પોતાની વાતને પ્રતિપાદન કહેનારાઓ છે એ તમામ ધર્મ મતોના પ્રતિપાદનથી જૈન મતની પ્રતિપાદન શૈલી અજોડ છે. એનાથી આગળ જઈને હવે વાત કરવી છે. શું એ બધું બુદ્ધિનો વિષય છે. અન્ય મતમાં પણ બુદ્ધિવાળા માણસો તો ઘણા થયા છે, સૂક્ષ્મ વાળા કઈ ઓછા નથી થયા. પણ જૈન દર્શનમાં જે બુદ્ધિ છે કે ત્યાં બુદ્ધિની કોઈ પહોંચ પણ નથી, એટલો બધો જૈન દર્શનનો વિષય લોકોત્તર છે. તો અમારે શરૂ શરૂમાં એ બધી ચર્ચા ચાલતી હતી, આમ વૈષ્ણવમાંથી આવવાનું થયું ને એટલે આ તો વિષય જ ગજબનો છે, ખબર પડી કે આ તો ગજબનો વિષય છે. પછી એવી વાત એવી રીતે ગોઠવતા કોઈને સમજાવવું હોય તો બીજા આવે ને અન્ય મત વાળા, તો પછી આવે ને કેમ ભાઈ તમે ત્યાં ગયા, અહીંયા શું હતું, એવું બધું શું ગયું, આપણે ત્યાં કઈ માલ ઓછો નથી. જૈન નો માલ ને તમારો માલ બે નો માલ વિચારીએ તો પેલા તમે તમારું જવાહર પાથરો બધું, ત્યારે જૈનોને એમ લાગે કે આ બધા તમારા કઈ જવાહર નથી, આ તો બધા કાચના કટકા છે. એમાં તો મારે ગોડાઉન ભર્યા છે, બધા ઝુમર ના ઝુમર બધા કાચના જ લટકે છે. હાથો જે માલ છે તો જે મારી તિજોરીમાં છે, એ તો તમને દેખાડ્યો જ નથી, દેખાડા એવો નથી. પાછો કેવો વચનો ગોચર છે એટલે દેખાડા એવો નથી, છતાં કઈ સમજવું હોય તો અમારે તિજોરીનું એકાદ માયણું ખોલી દઈએ, તમે નજર કરી લેજો અંદર માલ કેવો પડ્યો છે, શું તમને સમજાય જશે કે આપણે જેને જવાહર માનતા હતા એ બધા તો કાચના કટકા છે, શું એટલો બધો ફેર છે. એ જેને ધ્યાનની ખબર નથી એની વાત છે, જેને ધ્યાનની ખબર નથી ને એ એમ માને છે કે એકાંતમાં બેસીને ચિંતન કરવું એનું નામ ધ્યાન, મનન કરવું એનું નામ ધ્યાન, શું હા એ મોક્ષ માર્ગમાં એમ નથી વાત. કોઈ પ્રશ્ન પૂછો છે, જરા વિચારવા જેવો વિષય છે કે ધ્યાનમાં બેસું ત્યારે શુદ્ધોહમ નિર્વિકલ્પોહમ એવા બધા વિચાર કરવામાં આવે છે એનું શું, એમ કેમ? તો કે તો જેને સીધું ધ્યાનમાં જાણતું હોય ને એની વાત છે, કે એનો અર્થ શું કે એમને પોતાને સીધું ધ્યાન જાણતું હતું. જવાબ ક્યાંથી કહેજો, શાસ્ત્ર માં છે કઈ? કેમ કે સામાન્ય રીતે તો પેલા વિકલ્પ ચાલે ને પછી ધ્યાન થાય, આ એક સામાન્ય વાત છે. પણ કોઈ વિશિષ્ટ આત્માઓને પુરુષાર્થ ના બહુ તેજ પુરુષાર્થ જેનો હોય એ તો બહુ સ્પષ્ટ કહેતા હતા કે મોક્ષ માર્ગ માં પણ તેજ પુરુષાર્થ વાળા જીવો ખૂબ ખૂબ હોય છે. શું જેમ જગતના જીવોમાંથી જ્ઞાની કોક જ હોય છે, જગતના જીવોની સંખ્યા જોતા જ્ઞાની તો કોક જ હોય છે, એમ ઘણા જ્ઞાનીઓ ભેગા કરો, અનેક જ્ઞાનીઓ ભેગા કરો, ભૂત ભવિષ્યના બધા થઈને, વર્તમાનમાં તો એટલા બધા હોય નહીં, એમાં તેજ પુરુષાર્થ વાળા કોક જ્ઞાની. શું બાકી બધા શાસ્ત્રાદિમાં રોકાતા રોકાતા આગળ વધે છે, શું લખે છે શાસ્ત્ર કયો, ચિંતન કયો, મનન કયો, એમાં રોકાતા રોકાતા આગળ વધે છે એમ. ઠીક, એમણે વાત પોતાની કરી છે અને એની સાક્ષી ગુરુદેવે આપે, ઘણી ઝપટ છે કે એને. શું ગુરુદેવ કાઠિયાવાડી શબ્દ વાપરતા, સુગાનીજીને યાદ કરતા ઝપટ વાળા છે એમ યાદ કરતા, ઝપટ શબ્દ વાપરતા હતા. એવા એવા મોક્ષ માર્ગી ધર્માત્માઓ એવા ઓછા હોય છે એમ કેવું છે. મુમુક્ષુએ કોઈ જ્ઞાનીઓની તુલના કરવામાં પડવા જેવું નથી, પણ પોતાનો પુરુષાર્થ વધારવા માટે આદર્શ આવો સામે રાખવો જોઈએ. એટલે ચિંતન મનન એ ધ્યાન નથી ખરેખર. જ્ઞાનીઓને તો પોતાનો પરિણતિમાં પ્રત્યક્ષતા વર્તતી હોવાથી અતિન્દ્રિય પરિણતિ પોતે પણ પ્રત્યક્ષ અંશ છે અને એનો વિષય પણ અનંત પ્રત્યક્ષ એવું આત્મ સ્વરૂપ છે. એટલે પ્રત્યક્ષને જ્યાં વિષય કરે છે એ વાત જ્યાં પ્રગટ છે, એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે, એ સ્થિતિનો આવિર્ભાવ ચાલે છે ત્યાં. ભલે કદાચ થોડું ચિંતન મનન ચાલતું હોય તો પણ તેના ઉપર એમનું લક્ષણ નથી, તેના ઉપર એમનું વજન નથી, ત્યાં એ રોકાણા નથી, ત્યાં એ બેઠા નથી, ત્યાં ઊભા નથી, એ આવિર્ભાવ કરે છે પોતાના શુદ્ધ પરિણતિનો આવિર્ભાવ કરતા એ પરિણતિમાંથી ઉપયોગમાં આવી જાય છે. એ પરિણતિ એ ધ્યાન સ્વરૂપ છે અને પરિણતિમાંથી ઉપયોગ થયો એ પણ ધ્યાન સ્વરૂપ છે, એને ધ્યાન કહેવામાં આવ્યું છે. ચિંતન મનન ફનન ધ્યાન નથી કાંઈ, શું કે બેસે એ ધ્યાન નથી કાંઈ, એકાંતમાં રહે કાંઈ ધ્યાન નથી. શું અંદર ની વાતો બીજી છે, ચિંતન મનન બધી બહાર ની વાતો છે અને એમણે તો સીધું કહી દીધું એ બધા સાધક નથી બાધક છે. જાઓ ચિંતન મનન આદિ સાધક નથી પણ બાધક છે. જાઓ બાધક છે અથવા એ બધી ઉપર ઉપર ની વાતો છે એમ કે છો. શાસ્ત્રો નો સ્વાધ્યાય કરવો, શું સત્સંગ કરવો, ચિંતન આત્માનું મનન કરવું, આત્માનું સ્મરણ કરવું, એ બધી ઉપર ઉપર ની વાતો છે. એ બધા ફોતરા ખાંડવા જેવા નથી. માલ બીજો છે અંદર એમ કે છે. એવી વાતો બહુ સરસ કરે છે, સુંદર વાતો કરે છે, બધી પ્રત્યક્ષ સાંભળવા જેવા હતા. પ્રત્યક્ષ છે એ પરિચય ને યોગ્ય હતા. બહુ જોરદાર એનો ધ્વનિ હતો, એમાં ચીજ હતી. એ કોઈ એ 86 થયો. જરાક એ બાજુ તમે ચાલો છો પણ જરાક ચેતજો, ત્યાં સર્પ છે. એ આત્માનો ચેતવાનો ધર્મ છે એમ કે છે. બરાબર છે કે તો એ કે છે કે જે બરાબર છે એનો પક્ષ નહીં કરતા. ઠીક, શું એ ઉપદેશ ચાલે છે આચાર્ય મહારાજ નો? કે જે તમને બેસે, તમને આત્માની જે વાત બેસે, ચાહે ચેતવા યોગ્ય બેસે આત્મા કે ચાહે નહીં ચેતવા યોગ્ય બેસે, પક્ષ નહીં કરતા. આટલી જ વાત છે અહીંયા મર્યાદિત. શું પક્ષ કરશો? અનુભવ નહીં થાય. જો પક્ષ કરશો તો અનુભવ નહીં થાય એમ કેવું છે. બધી ગુરુદેવ ના શબ્દો માં કહીએ તો બધી અવલદોમ ની વાતો છે આ બધી. શું કોઈ બીજા જગત ની વાત છે? ચાલુ દુનિયા થી કોઈ બીજા જગત ની વાત છે. આચાર્ય ના શબ્દો છે. એક ચેતો ન તથા એમ નહી. એક કે છે કે આત્મા ચેત છે તો કે એમ નહી, ન તથા. બસ આથી આગળ નથી લખ્યું, બાકીનો અધ્યાય સમજી લેવું. શું અર્પિત અને અર્પિત સિદ્ધે એ સૂત્ર લાગુ પડે છે. અર્પિત માં તો એટલું જ કીધું કે એક છે ચેત્યો તો કે ન તથા, એ અનર્પિત છે. અનર્પિત એટલે અધ્યાય રાખ્યું, કયું નહીં તે. શું અને એ બે થઈને સિદ્ધિ છે વસ્તુની, બે થઈને વસ્તુની સિદ્ધિ છે એમ છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ તો અનેક પડખેથી જેવું છે એવું છે. હવે તું એકનો વિકલ્પ કર, એનો પક્ષ કર, તો જેવું છે એવો એનો તને અનુભવ નહીં રહે. ભેદ જ્ઞાન છે એ અનુભવની પૂર્વ પ્રક્રિયા છે. બરાબર છે. અને ભેદ જ્ઞાન વિધિ નિષેધાત્મક છે. કેવું છે? સ્વરૂપ નું વિધેયક છે અને જે સ્વરૂપ થી અન્ય છે એનું નિષેધ્ય નિષેધક છે. વિધેયક અને નિષેધક છે. તો કે એ વિધિ નિષેધ તો રાગદ્વેષ નથી કરાવતો. અહીંયા પ્રશ્ન તર્ક થાય એવું છે. એનો નિષેધ કરો એનો દ્વેષ થયો, જેનો આદર કરો એનો રાગ થયો. આદર અને અનાદર, તો કે આ એક વિતરાગ માર્ગની શૈલી લોકોત્તર છે. શૈલી એટલે અહીંયા કાર્ય પદ્ધતિ, કથન પદ્ધતિ નથી લેવી, કાર્ય પદ્ધતિ લેવી છે. કે જે જે વિધિ નિષેધનો સરવાળો એવો છે. શું? કે જેમાં વિધિ નિષેધ વિલય પામે છે. શું?
વિધિ નિષેધ વિલય પામે.
આ વિધિ નિષેધ નો છેડો ક્યાં જાય છે? કે જેમાં વિધિ નિષેધ વિલયને પ્રાપ્ત થાય છે એવો આ વિધિ નિષેધ છે. આ વિધિ નિષેધ કરતા કરતા રાગ દ્વેષ વધી જાય એવી વાત નથી એમ કે છે. શું એ બધી અધ્યાત્મના પ્રકરણમાં ઘણી વાતો ચાલે છે, ઘણી ઘણી વાતો ચાલે છે. શું એ સામાન્ય વાતો છે તે કોઈ વિશેષ પ્રકારની પરિસ્થિતિની વાતો છે. શું સત્ય છે. એકસ્ય દ્રશ્યો ને તથા પરસ્ય ચિતિર્દ્વયોર્દ્વા વિધિપક્ષપાતો યસ્તત્વવેદી ચ્યુતપક્ષપાત તસ્યાસ્તિ નિત્યમ ખરું ચિચ્ચિદેવ. જીવ દ્રશ્ય છે એટલે દેખવા યોગ્ય છે, દર્શન કરવા યોગ્ય છે એવો એક નહીનો પક્ષ છે, અને જીવ દ્રશ્ય નથી એવો બીજા નહીનો અદ્રશ્ય છે. દ્રશ્ય નથી એનો અર્થ શું છે? જીવ દ્રશ્ય પણ છે અને જીવ અદ્રશ્ય પણ છે, આ બીજા નહીનો એક પક્ષ છે. શું? એ ચક્ષુ દ્વારા દ્રશ્ય નથી, આ તો બિના નયન ની વાત છે. બિના નયન કી વાત છે? દ્રશ્ય છે તો કઈ બિના નયન ની વાત છે? ચક્ષુ દ્વારા તો કઈ દ્રશ્ય નથી, દ્રશ્ય છે પણ ખરો અને દ્રશ્ય નથી પણ ખરો, બે ધર્મ એનામાં છે. પણ એ બંને માંથી કઈ નો પક્ષપાત કરવા જેવો નથી, એવો છે એવો છે અનુભવ માલે. માણસ નથી કેતા ખાવું ને ભસવું બે એક સાથે ન થાય. ખાતા ખાતા વાતો બોલે કે બોલે તો ખવાય નહીં, ખવાય તો બોલાય નહીં. બહુ સરસ આ કઈ ચીજ બની છે, હું અત્યારે જમું છું, એ કઈ વસ્તુ છે એવી સરસ છે, એનો કઈ સ્વાદ છે, એનો કઈ સ્વાદ છે? તો કે સ્વાદ લેતી વખતે એ વાત નહીં થાય, અને વાત કરીશ ત્યારે સ્વાદ નહીં લેવાય. આ એના જેવી વાત છે, વસ્તુનો જ વિકલ્પ છે બંને પડખેથી, પણ વિકલ્પ વખતે અનુભવ નહીં અને અનુભવ વખતે વિકલ્પ નહીં, એ સ્થિતિ છે. એટલે પક્ષપાત છોડીને જે તત્વવેદી પુરુષ છે, તત્વવેદી આત્મા છે, તે નિર્વિકલ્પ વિતરાગ ભાવે, નિષ્પક્ષ ભાવે, ચિત્ત સ્વરૂપ જીવનો અથવા સ્વરૂપનું જેવું છે તેનો તેવો જ અનુભવ કરે છે, જે વચનાતીત છે. એકસ્ય વેદ્યો ને તથા પરસ્ય, ઠીક આ વેદન ઉપર લીધું હવે, એટલે ક્યાંય ખૂણે ખાચરે પણ ગડબડ રહી જાય નહીં. આ ભેદ પ્રભેદ શું કરવા આટલા બધા લીધા? આચાર્ય મહારાજ છે ને એ છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ઝૂલતા હતા, જયારે ટીકા કરી છે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે, ત્યારે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ઝૂલતા હતા, તો એમને કઈ વિકલ્પ વધી ગયા હશે ત્યારે શાસ્ત્ર લખ્યું છે કે નહીં? સાતમું ગુણ સ્થાન અંતર્મુહૂર્તમાં આવે એવી મુનિ દશામાં આ શાસ્ત્ર લખ્યા, એટલે એમને જે વિકલ્પ ઉઠ્યો છે એ વિકલ્પ સમજીને ઉઠ્યો છે કે જીવોને આ પ્રકારે પણ શાસનમાં આવેલા જીવોને ગડબડ રહે છે, એટલે એમણે કરુણા કરી છે. એમના વિકલ્પમાં પરમ કારુણ્ય વૃત્તિ, જેમના મન વચન કાયાના યોગ્ય પણ બીજાના કલ્યાણમાં નિમિત્ત થાય, એ તો બાહ્ય પદાર્થો છે મન વચન કાયાના યોગ, તો એમની અંતર પરિણતિમાં કેટલું કલ્યાણમય પરિણતિ હશે, અંદાજ કાઢવા જેવો વિષય છે. એ પરિણતિ કેટલી કલ્યાણમય હશે એવી વાત છે. એટલે દ્રશ્ય છે વેદ, વેદવા લીધો, જીવ વેદવા યોગ્ય છે, જીવ જણાવા યોગ્ય છે. વેદવા યોગ્ય એટલે વેદનથી જણાવા યોગ્ય એમ લેવું, હું અનુભવથી જણાવા યોગ્ય એવો એક નહીનો પક્ષ છે. અને જીવ વેદ્ય નથી, શું? વેદાતો નથી, અનુભવાતો નથી, પરલક્ષવાળાને અનુભવમાં આવતો નથી, સ્વલક્ષવાળાને જ અનુભવમાં આવે છે, પરલક્ષવાળાને અનુભવમાં આવતો નથી. ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનુભવમાં આવતો નથી. નેત્રડાનું સ્પષ્ટીકરણ માંગ્યું છે એમ ભાઈ સાગરવાળા આવ્યું છે. એ વેદાવા યોગ્ય એ અપેક્ષા એ નથી, પણ એમાંથી બંનેનો કોઈનો પક્ષ કરવા જેવો નથી. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવેદી ધર્માત્મા છે એ તત્વવેદી અહીંયા કયા એને જો અહીંયા જે વેદ્ય છે એને પક્ષ કયો અને વેદનાર ને તત્વવેદી કયા નિરપક્ષ ને શું કીધા તત્વવેદી કયા પણ તમે વેદન ને તો પક્ષ કયો છો વાત જરા એવી છે કે તને વચન વિરોધ લાગશે તને પુરવાર પર વચન વિરોધ લાગશે પણ એમાં વચન વિરોધ નથી તત્વવેદી છે એ નિરપક્ષ થઈને વેદે છે અને તે રીતે તે વેદાવા યોગ્ય છે પણ છતાં એ વેદાવા યોગ્ય નો પક્ષ કરવા યોગ્ય નથી આમ છે એવી વાતો છે સાચાનો પક્ષ ન કરવો એમ કે લોકો ઠીક સાચાનો પક્ષ તો કરવો કે ન કરવો ખોટાનો પક્ષ ન કરવો વિતરાગ થવામાં એ વાત નથી એનાથી વિતરાગ નથી થવાતો પક્ષ કરવાથી વિતરાગ નથી થવાતો પક્ષ કહેતા વસ્તુનું જે નિરપક્ષ સ્વરૂપ છે એમાં ગડબડ થાય છે એની સાથે સુસંગતતા રહેતી નથી આમ છે એવી વાત છે એકાકાર જીવનું સ્વરૂપ એવું છે એવું છે તત્વવિધિ પુરુષોને જેવું છે એવું છે બસ રાજમલજી એટલા માટે એવું લખે છે કે આત્મા જેવો છે એવો છે કેમ કે પ્રમાણદયના વિકલ્પો ઉઠે છે અને મારો અનુભવ જ્યારે ઉદય પામે છે ત્યારે તો અમને ખબર નથી પડતી કે નયનો વિકલ્પ ક્યાં આવી ગયો પ્રમાણનો વિકલ્પ ક્યાં આવી ગયો અમને તો ખબર પડતી નથી કે એટલા અમે ડૂબી જઈએ છીએ હા બહુ મીઠું છે એમનું તો એક સ્વાત્માનુભવ મનન નામનું બહુ નાનું પુસ્તક છે પણ એમણે એકલું સ્વરૂપ જ મીઠું છે બહુ મીઠું સમ્ય જ્ઞાન સૂર્ય સમ્ય જ્ઞાન સૂર્ય બસ સૂર્ય સૂર્ય તેજ તેજ નો અંબાર સૂર્યમાં તેજ કેટલું લ્યો બતાડો માપ આપી દે લ્યો તેજ નું માપ કાઢે છે ને પૂતગળ તેજ નું માપ વોલ્ટેજ ઉપરથી કેન્ડલ ઉપરથી સૂર્યમાં કેટલા કેન્ડલ મૂકશો પ્યો ભાઈ કેન્ડલ ફેન્ડલ નું ત્યાં ગજું નથી અંધારું હોય ત્યાં કેન્ડલ મુકાય ક્યાં મુકાય કેન્ડલ એટલે મીણબત્તી અંધારું હોય ત્યાં મીણબત્તી હોય સૂર્યને કઈ કેન્ડલ થી માપ એના કઢાય ને એવી વાત છે પ્રવૃત્તિ ઘણી થઈ ગઈ છે અને પેન્ડિંગમાં ઘણું છે છપાવાના બધું પેન્ડિંગમાં ઘણું પડ્યું છે રમેશભાઈ મોકલેલું પડ્યું છે મલકાપુર વાળા એને આ છપાવો નવું નવું છે થોડું આ છપાવો કોઈ કે આ છપાવો છપાવવાનું અનુમોદન ઘણાનું આવે છે તો કેટલું કામ તો મર્યાદામાં થાય ને આપણી શક્તિની મર્યાદામાં કામ થાય એ બહુ સારું છે દીપચંદજીનું બહુ સારું છે બહુ સૂક્ષ્મ છે એમ તો બહારનો વખત ઘણો જોઈને પાછા કે છે કે જીવ વેદાવા યોગ્ય છે અને જીવ વેદાવા યોગ્ય નથી એ બંનેમાંથી એકનો પણ કોઈ એકનો પણ પક્ષપાત કરવો તે પક્ષપાત કરવાની અપેક્ષા એ સરખું છે કેવું ચાહે તમે વ્યવહાર નિના વિષયનો પક્ષપાત કરો કે ચાહે તમે નિશ્ચયના પક્ષપાતની દ્રષ્ટિએ પક્ષપાત સામાન્ય છે એમ કેવું છે અને એ નિષેધ છે પક્ષપાતમાં આચાર્ય મહારાજ રોકાવા દેવા માંગતા નથી આ સમયસારમાં આ વાત છે કે તું આત્માના કોઈ એક ધર્મના પક્ષમાં પણ રોકાઈશ
નહીં
એ દોષ છે પક્ષપાત એ દોષ છે કેવો દોષ છે કે અનંત સંસાર વૃદ્ધિગત થાય એવો દોષ છે શું એમ કે છે એટલે છોડાયો છે શું પક્ષ મારીએ ત્યાં સુધી આનંદ સંસાર ઉભો છે દ્વિ પક્ષમાં પક્ષને ઓળંગવાના પુરુષાર્થમાં ઉભો છે તે યથાર્થ છે અને નિતર પક્ષ કરે તે યથાર્થ નથી. જેમ સંસારની ભક્તિમાંથી વ્યવહાર ભક્તિમાં આવે તે યથાર્થ કરે કે એનો નિષેધ વર્તે, ત્યારે વ્યવહાર ભક્તિના વિકલ્પમાં ક્યારે રહે કે એનો નિષેધ થઈને નિશ્ચય ભક્તિમાં આવે ત્યારે, પણ એનો વિકલ્પનો નિષેધ કરીને અનુભવમાં આવે ત્યારે એમ છે. હવે છેલ્લો નિવાસીનો છે. જીવ ભાત એટલે પ્રકાશમાન છે અથવા વર્તમાન પ્રત્યક્ષ, જો એવો અર્થ કર્યો છે. કેવો? છેલ્લો બોલી લીધો, આખરી વર્તમાન પ્રત્યક્ષ, અત્યારે પ્રત્યક્ષ, ત્યારે તારે વિકલ્પ કરવાની શું જરૂર છે? એવો એવો એક નયનો પક્ષ છે કે છે. અને જીવ ભાત નથી એવો બીજો નયનો પક્ષ છે, પ્રકાશમાન નથી, ક્યાં દેખાય છે? તમે કહો છો પ્રત્યક્ષ છે, અમને તો ઠામો જો દેખાતો નથી. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. એ તો હમે પ્રતિપક્ષનો શબ્દ જ છે ને, પ્રત્યક્ષનો પ્રતિપક્ષ પરોક્ષ છે. જીવ પ્રત્યક્ષ છે અને જીવ પરોક્ષ છે, એક અપેક્ષા પરોક્ષતાની લાગુ પડે છે. તો કે એ બંને પક્ષ છે, છોડ એ વાતને. પ્રત્યક્ષનો નિર્વિકલ્પ પ્રત્યક્ષનો નિર્વિકલ્પ પ્રત્યક્ષપણે અનુભવ કરતા પક્ષપાત રહેતો નથી. વ્યવહાર નો પક્ષ છોડાવવા માટે છે, પણ નિશ્ચયના પક્ષ ને પણ અહીંયા હવે છોડાવે છે, લાવીને છોડાવે છે. ઉપલા પગથિયે પગ મૂકો ઉપર જવું હોય તો, અને હજી ઉપર જવું હોય તો એ જે પગથિયે પગ મૂક્યો છે અહીંયાથી પણ ઉઠાવી ગયો. હા, એવી વાત છે. એ રીતે ચિત્ત સ્વરૂપ જીવને વિશે બે પ્રકારના પક્ષપાત છે. તત્વના અનુભવી પુરુષો એ બંને પક્ષપાતથી રહિત થઈને તત્વનો, પરમ તત્વનો અનુભવ કરે છે, અને એ જ ઈષ્ટ છે, એ જ સાધન છે, એ જ સાધ્ય છે. એથી વિરુદ્ધ જવું તે અનુકૂળ નથી.
ભગવાન